તારીખ 30/11/1994 શ્રી સમયસાર શ્લોક 153 અને 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220
જે કાંઈ કર્મ એનાથી થાય છે, કરાય છે, તેનું ફળ પણ તે ભોગવતા નથી. તેનું ફળ આવે ત્યારે તે ઉદાસ હોય છે. ફળની અપેક્ષા જેને છે એનો અર્થ એ થાય છે કે જે જીવને કર્મના ફળની અપેક્ષા છે તે તેને ભોગવે છે. જેને કર્મ ફળ ઉદય આવ્યા છતાં અપેક્ષા નથી તેથી ઉદાસ રહે છે, એટલે એને ભોગવતા નથી. એ વિષય ઉપર આ શ્લોક છે કે જો કર્મફળની એને વાંછા નથી તો પછી કર્મ શા માટે એને કરે, કોઈ કાર્ય શા માટે કરે છે? ફળ તો એમને ભોગવવું નથી, ફળને ઈચ્છા નથી, શા માટે કરે છે? તો પછી એમ ન કરવું જોઈએ, પણ નથી જ કરતા. તેને કરતા દેખાય છે પણ નથી જ કરતા, એમ આચાર્ય મહારાજ કહેવા માંગે છે. ત્યક્તમ યેન ફલમ સ કર્મ કુરુતે નીતિ પ્રતિમોવયમ કિંતુ સ્યાપિ કુતોપિ કિંચિદપિ તત્કર્મ અવશેન આપતેત તસ્મિન આપતિતે તો અકંપ પરમ જ્ઞાન સ્વભાવે સ્થિતો જ્ઞાને કિમ કુરુતે અથ કિમ ન કુરુતે કર્મેતિ જાનાતિ કઃ. શ્લોકાર્થ: જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. જેણે એટલે જે જ્ઞાનીએ કર્મનું ફળ છોડ્યું છે, કર્મના ફળની કોઈ અપેક્ષા જેને નથી, ગમે તેવા બંધાયેલા હોય, સંચિત કર્મો ગમે તેવા હોય અને એનો ઉદય ક્રમશઃ ગમે તે પ્રકારે આવવાનો હોય, નાની તે પ્રત્યે ઉદાસ છે, એટલે એણે કર્મનું ફળ છોડ્યું છે. જેવું કર્મનું ફળ એમણે છોડ્યું છે તો પછી તે કર્મ કરે છે એમ અમે પ્રતીત કરતા નથી. અમને એવી ખાતરી નથી, વિશ્વાસ નથી કે કર્મ કરે છે, કેમ કે કર્મના ફળની ઈચ્છા જ નથી એમને. પછી કર્મ કરે છે એ વાત રહેતી નથી. અથવા એ ખરેખર કર્મ કરે છે એ કોને લાગુ પડે છે? કે કર્મ ફળની ઈચ્છા હોય તેને લાગુ પડે છે. અને કર્મ ફળની ઈચ્છાવાળો જે કાંઈ કરે તે કર્મ કરે છે, અથવા ન કર્મ કરતો દેખાતો હોય તો પણ એ કર્મ કરે છે. આગળ લેશે પ્રકરણ ને પ્રાકરણનો વિષય લેશે ને. કામ તો નોકર કરે છે, શેઠ ઘરે હુઈ રહીએ છે. ખરેખર કોણ વેપાર કરે છે? નોકર કરે છે કે શેઠ કરે છે? તો કે વેપાર શેઠ કરે છે. ઘરે સૂતો હોય તો એ શેઠ જ વેપાર કરે છે, કેમ કે નફા નુકસાનનો ધણી થાય છે. નોકર નફા નુકસાનનો ધણી નથી, માટે વેપાર કરતો નથી એમ કહેવામાં આવે છે. એમ જેણે કર્મનું ફળ છોડ્યું છે એ કાંઈ કર્મ કરે છે એવું એમ અમે વિશ્વાસ કરતા નથી. એના કાર્યમાં એ કર્મ કરે છે એમ અમે વિશ્વાસ કરતા નથી, અમને વિશ્વાસ નથી એ વાતમાં. તમે ભલે એમ કહો કે જ્ઞાની લડાઈ કરે છે, જ્ઞાની ભોગ ઉપભોગમાં બેઠા છે, જ્ઞાની આમ કરે છે ને તેમ કરે છે, પણ આચાર્ય મહારાજ પોતે ના પાડે છે કે અમને વિશ્વાસ નથી એ વાતમાં. તું ગમે એમ કે તારી વાતમાં અમને વિશ્વાસ નથી, કેમ કે તું જ્ઞાનીને ઓળખતો નથી, અમે તો જ્ઞાનીને ઓળખીએ છીએ. કે એને કર્મનું ફળ છોડી દીધું છે, પછી એને કર્મ કરવામાં રસ શું હોય? જો એને કર્મ કરવામાં રસ ન હોય તો નિરસ પરિણામે કોઈ કાર્ય થતું હોય તો એ કર્મ કરે છે એવો વિશ્વાસ અમે કરતા નથી. એ વિશ્વાસ અમને નથી બિલકુલ. હા, પોતાનો અનુભવ અને બધા જ્ઞાનીઓની આવી દશા હોય છે, સર્વ જ્ઞાનીઓની આવી દશા હોય છે. માટે કોઈ પણ જ્ઞાનીઓને વિશે અપરાધ ન થાય એ લક્ષમાં રાખો. નહીં, કેમ કે એમને કર્મના ફળ સાથે સંબંધ નથી. કામ કોણ કરે? જેને કામ કરીને કાંઈ મેળવવું હોય એ. જેને કામ કરીને કાંઈ મેળવવું નથી એ કામ કરે છે એમ એને લાગુ પડતું નથી, એમ છે. કૃપાળુ દેવ એક ન્યાયનો આપ્યો પોતાના માટે કે લોકો વ્યવસાય કંઈક લેવાને માટે કરે છે, પૈસા મેળવવા માટે લોકો વ્યવસાય વ્યાપાર ધંધો કરે છે. અમે તો દેવાને માટે કરીએ છીએ, લેવા માટે નથી કરતા. પણ શું દેવા માટે કરીએ છીએ કે પૂર્વ જે પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે એ કરજ કર્યું છે અમે, અને એ કરજ ચૂકવીએ છીએ અમે. એટલે અમે તો દઈએ છીએ, અમે કાંઈ એમાંથી લેતા નથી. લેતા નથી એનો અર્થ શું કે પૈસા કમાશું અને એને લઈને અમને અનુકૂળતાઓ મળશે અને એ અનુકૂળતામાં અમે સુખી રહેશું અને સુખી થઈશું, એવો પ્રકાર અમારે કાંઈ છે. એવી જે આશા અપેક્ષાઓ સંસારના પ્રાણીઓને હોય છે એવું જ્ઞાનીને નથી હોતું, કે અમારે કાંઈ એમાંથી લેવું કરવું નથી, જૂનું કરજ ચૂકવીએ છીએ. એટલા માટે આ બજારની વચ્ચે બેઠા છીએ, એ કરજ ચૂકવવા બેઠા છીએ. દેણું દેવા માટે બજારમાં આવ્યા છે, કાંઈ લેવા માટે આવ્યા નથી. એ ન્યાય એમણે લીધો. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તેને એટલે જ્ઞાનીને પણ કોઈ કારણે કંઈક એવું કર્મ અવશપણે આવી પડે છે. હવે કોઈ કારણે એટલે શું? કયું કારણ છે? પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધને કારણે એને કર્મ કરવાનું, કાર્ય કરવાનું માથે આવી પડે છે. પછી જેણે જેવું કર્મ ઉપાર્જન કર્યું હોય, પુણ્યનું પાપનું જે કાંઈ, એને અવશ્ય આવી પડે છે. એમાં એનો અધિકાર નથી જ્ઞાનીનો. પણ પૂતગળ રજકણની કોઈ પર્યાય ફેરવવાનો જ્ઞાનીનો પણ અધિકાર નથી. જ્ઞાનીનો તો અધિકાર નથી, પણ જીનેન્દ્રનો પણ અધિકાર નથી. એ આ જ અધિકારને 333-374 ગાથા બંધ અધિકાર છે, 233-374 છે. તો એમાં એ વાત લીધી છે કે એમ કરવા માટે સર્વજ્ઞ તીર્થંકર જીનેન્દ્ર પોતે પણ અયોગ્ય છે. કોઈ પણ ઉદ્ગળ પરમાણુનું કાર્ય કરવા માટે અયોગ્ય છે, કરી શકતા જ નથી. તો કે પણ ભગવાન દિવ્ય ધ્વનિથી ઉપદેશ તો આપે છે. તો કે દિવ્ય ધ્વનિ કરવા માટે અયોગ્ય છે ભગવાન, જો ગુરુદેવ ત્યાં સુધી લેતા કે દિવ્ય ધ્વનિના પરમાણુની પર્યાય પરિણામ આવવા માટે જીનેન્દ્ર ભગવાન તીર્થંકર પોતે પણ અયોગ્ય છે. કેમ કે એવી યોગ્યતા એ દ્રવ્યમાં, ચેતન દ્રવ્યમાં જળ પરમાણુની પર્યાયને પરિણમાવવાની યોગ્યતા જ નથી. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આ સિદ્ધાંત છે, આ અફર વસ્તુ સ્થિતિ છે. તેથી જ્ઞાનીને પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે એટલે તેના પોતાના વશ વિના આવી પડે છે. તે આવી પડતા પણ જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની, જ્ઞાનીને કઈ નજરે જોવે છે કે અવશપણે આવી પડેલા કાર્યને કરતા એવા જ્ઞાનીને આચાર્ય મહારાજ તો અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત જોવે છે. આના ઉપરથી ગુરુદેવ કહેતા કે લડાઈમાં ઉભેલા ચક્રવર્તી લડાઈના મેદાનમાં નથી ઉભા, પણ આત્મામાં ઉભા છે. વ્યવસાય કરતા ગ્રસ્ત હોય જ્ઞાની એ દુકાનમાં બેઠા નથી, પણ આત્મામાં બેઠા છે, એમ કહેતા કે આત્મામાં બેઠા છે. એ વાત આચાર્ય દેવ કરે છે. સ્વભાવ છે ને, જ્ઞાન સ્વભાવનું વિશેષણ છે. પરમ જ્ઞાન સ્વભાવ એવો જે આત્મા, એ તો ત્રિકાળ અકંપ છે. એટલે અહીંયા એ વિશેષણ છે એ જ્ઞાન સ્વભાવને લાગુ પડે છે, દશાને નહીં. અકંપ પરમ જ્ઞાન સ્વભાવ તેમાં સ્થિત છે એવો જ્ઞાની, સ્વભાવ તો ત્રણે કાળે નિષ્કંપ છે, જરાય કંપાયમાન થતો નથી, ડોલતોય નથી, હલતોય નથી. જેમ મેરું હલે નહીં, અને કદાચ મેરું હલવું હોય તો હલે તે, પણ સ્વભાવ હલે નહીં. સ્વભાવ અનાદિ અનંત ધ્રુવ એવો ને એમને એમને એમ રહીએ છે. એવા પરમ સ્વભાવમાં, પરમ જ્ઞાન સ્વભાવમાં જે જ્ઞાની સ્થિત છે, થઈ જાય ને એની પર્યાય પણ અકંપ છે. પણ એ પર્યાય જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિકોણ ન હોય તો બાહ્ય પર્યાય એને દેખાય. જ્ઞાની આમ કરે છે, જ્ઞાની આમ કરે છે, જ્ઞાની આમ કરે છે, તો કહે છે અમે તો એમ જોતા નથી, અમારી દ્રષ્ટિ બીજી છે, અમે તો એમને અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત જ જોઈએ છીએ. એવો જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે, ભગવાન જાણે, અથવા મારી બલ્લા જાણે, એમ કે ને ભાઈ હું કાંઈ આવું જાણતો નથી. જ્ઞાની કર્મ કરે છે, કોણ જાણે કે જ્ઞાની કર્મ, અમે તો કાંઈ એવું જાણતા નથી, અમે તો આમ જાણીએ છીએ કે તો પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. એવી રીતે આચાર્ય મહારાજે પોતે પણ વ્યંગ કર્યો છે, કોણ જાણે એ જ્ઞાની કર્મ કરે છે, તમે જાણતા હોય તો ભલે જાણો ભાઈ, અમે તો એવું જાણતા નથી. જ્યારે જ્ઞાની પોતે અકર્તાપણે પરિણમે છે, જ્ઞાતા ભાવે રહીને પરિણમન કરે છે, ત્યારે એને કર્તા તરીકે જાણવા જોવા એ એમને અન્યાય કરવા બરાબર છે. કેમ કે એ રીતે પરિણમતા નથી, એમને તો ન્યાય અન્યાયની પડી નથી, પણ અન્યાય કરનાર પોતે અપરાધ કરે છે અને પોતે એનો દંડ ભોગવે છે. એ વખતે દર્શન બહુ તીવ્રપણે બંધાય છે. ત્યારે જ્ઞાનીનો અભિનય થયો, અપરાધ થયો, અને જ્ઞાનીનો અભિનય થતાં દેવ ગુરુ શાસ્ત્ર બધાનો અભિનયનો અપરાધ થયો. અનંતા જ્ઞાનીઓનો, અનંતા કેવળીઓનો, અનંતા ગ્રંથ ગુરુઓનો, અનંતા શાસ્ત્ર સિદ્ધાંતોનો બધાનો અભિનય થયો. એટલે તીવ્ર દર્શનમાં બંધાય. કેવું બંધાય? તીવ્ર દર્શનમાં બંધાય. એટલે ભૂલે ચૂકે જાગ્રતપણે તો નહીં, પણ સ્વપ્નમાં પણ અભિનય કરાય એમ છે. ભાવાર્થ, જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તો પણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. પરવશે એટલે પૂર્વ પ્રારબ્ધના યોગે જે કાંઈ કાર્ય માથે આવી પડે છે એને કાર્ય કરતા દેખાય છે તો પણ પોતાના જ્ઞાનથી, આત્મજ્ઞાનથી ચલિત થયા વિના એ પ્રવૃત્તિમાં એ હોય છે. પ્રવૃત્તિ કરે છે માટે આત્મજ્ઞાનથી ચલાયમાન થઈ જાય છે એમ નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? કરતો જ નથી, કોણ જાણે હવે એ કર્મ કરે છે એ કેવી રીતે તમે જાણ્યો? એ પોતે તો જ્ઞાનથી ચલાયમાન થયા જ નથી. પોતે જ્ઞાનથી ચલાયમાન થયાથી પછી એ કર્મ કરે છે એ વાત કેવી રીતે તમે લાગુ પાડો છો એમ કહે છે, પ્રશ્ન પૂછે છે. એ વાત એમને લાગુ પડતી નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે એવી જ્ઞાનીની અંતરંગ પરિણતિ છે એ બીજા જ્ઞાની જાણે છે કે આમ છે. એની દશા તો અંદરની દશા આવી છે. એ જ્ઞાનીની વાત જ્ઞાની જાણે અને જ્ઞાનીની વાત બીજા કોઈ જાણે તો એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જાણે. મંદ દશાવાન મુમુક્ષુ કે મધ્યમ દશાવાન મુમુક્ષુ એ બે કક્ષાના મુમુક્ષુ ભ્રાંતિમાં પડી જાય છે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ હોય છે એ ઘણું કરીને ભ્રાંતિમાં પડતા નથી. અને જ્ઞાનીને તો સહજ સ્વભાવે જ્ઞાનીનો પરિચય છે, એટલે એ તો પોતાના પરિણમનથી સમજે છે. જ્ઞાનીને તો ભ્રાંતિ થવાનો સવાલ રહેતો નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે, જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. માટે જ્ઞાનીના કેસમાં ક્યાંય માથાકૂટમાં કોઈ ઉતરવું નહીં. ઠીક, ત્યાં જ્ઞાની જ્ઞાની વચ્ચેનો મામલો હોય ચર્ચા કરે છે ને, ભરત બાહુબલી લડ્યા હતા, પણ એ બે જ્ઞાની હતા, એમાં તારું કામ નથી. હા, લડ્યા હતા કે નહોતા લડ્યા એ તારું કામ નથી. મોટાની વાતમાં પડવું, એ નાનાનું ગજું નથી, એની પાસે ફૂટપટ્ટી નથી માપવાની, અને માપ છે એ સાચી નથી. પાછી ખોટી ફૂટપટ્ટીથી ખોટું માપ આવશે. માટે જ્ઞાનીની વાતોમાં, જ્ઞાનીના મામલામાં અજ્ઞાનીએ માથું મારવું નહીં, નહીતર ગોથું ખાઈ જશે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી, કેમ કે એ અજાણ્યો છે એ વિષયથી, એટલે એને એ વિષયમાં દોડદા પણ કરવું જોઈએ. પ્રકરણ અહીંયા શું છે? અહીંયા એ પ્રકરણ નથી. અહીંયા પ્રકરણ તો એટલું છે કે જ્ઞાનીને સ્વીકાર્યા છે એ કોણ સ્વીકારી શકે, એટલા માટે થોડું સ્પષ્ટીકરણ આપ્યું કે મંદ દશાવાન મોમુક્ષુ જ્ઞાનીને ઓળખતા નથી, એટલે સ્વીકારવાનો પ્રશ્ન હોય તો પણ એ ઓઘ સંજ્ઞાએ છે, ઓળખીને નથી. મંદ દશાવાન અને મધ્યમ કક્ષાના મધ્યમ દશાવાન મોમુક્ષુ એને પણ પરિસ્થિતિ નથી કે જ્ઞાનીને ઓળખી શકે, તો એ પણ સ્વીકારે તો ઓઘે ઓઘે. ઉત્કૃષ્ટ દશાવાન મોમુક્ષુ છે એ મોમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. સ્વીકારવામાં ઓળખીને સ્વીકાર્યા કે ઓઘે સ્વીકાર્યા, આ બે પ્રકાર પડે છે. ઓઘે અનંતવાર સ્વીકાર્યા છે, અનંતવાર જ્ઞાની મળ્યા છે, અનંતવાર ઓઘે ઓઘે સ્વીકાર પણ કર્યો છે. ઓળખીને એક વાર પણ જો સ્વીકાર કરે તો એ પોતાના સ્વભાવ તરફ વળી શકે, એને સ્વભાવની ઓળખાણ થાય. સ્વભાવની ઓળખાણ થાય તો સ્વભાવમાં ઉપયોગ સ્થિર થઈ શકે, એટલે એને સ્વાનુભવને સમ્યક દર્શન થઈ શકે. આમ એની ચેઇન તો એ છે કે જ્ઞાનીને જો ઓળખી શકે એવી ઉત્કૃષ્ટ મોમુક્ષુની ભૂમિકામાં આવે, એવી યોગ્યતામાં અને પાત્રતામાં આવે, તો જ્ઞાની ઓળખાય. ઓળખાય તો એને સ્વરૂપ ઓળખાય. એ પહેલાં કોઈને સ્વરૂપ ઓળખાય એવું બનતું નથી. કોઈ સીધો જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખવાનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરે અને જ્ઞાનીની ઓળખાણ એને ન હોય, એ ન થઈ શકે એવી યોગ્યતા હોય, તો એ આત્માને ઓળખી શકતો નથી. અનુભવની વાત તો પછીની છે, આ એનો નિયમ છે. કદી કોઈ જીવે જ્ઞાનીને ઓળખ્યા વિના, જ્ઞાનીને ઓળખીને જ્ઞાની પાસેથી દેશના અથવા બીજ જ્ઞાન લીધા વિના, એને સ્વરૂપ જ્ઞાન થયું હોય એવું કદી કોઈને બનતું નથી ને બની શકતું નથી ત્રણ કાળમાં. આ એક અનાદિ વસ્તુ સ્થિતિ છે. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત, આ સિદ્ધાંત છે. કેમ કે જ્ઞાની છે એનામાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, અને આત્મા છે એમાં જ્ઞાન જ્યોતિ અવ્યક્ત છે, સામર્થ્ય રૂપે છે. તો જે વ્યક્ત જ્ઞાનની જ્યોતિને જોઈ શકતો નથી, એવા પણ જેના નેત્રો નથી કે પ્રગટ થયેલી જ્ઞાન જ્યોતિને ન જોઈ શકે, તો એના નેત્રો અપ્રગટ થયેલી જ્ઞાન જ્યોતિને ક્યાંથી જોશે? એ સવાલ જ ઉત્પન્ન થતો નથી. પ્રગટ અગ્નિને ન જોઈ શકે, ચકમકમાં અગ્નિ છે ક્યાંથી ભાળે? એ સવાલ જ ઉભો નથી થતો. આ એક નિયમ છે, ત્રણેય કાળે આ નિયમ છે. અને સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા આ જ છે અજ્ઞાનીને માટે બોધ. એકવાર તો જ્ઞાનીને ઓળખ, 194 પત્રમાં કહ્યું, સર્વ જ્ઞાની સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા આ જ વાત કહેવા માગે છે. ઋષભદેવ ભગવાને પણ 98 પુત્રોને આ જ વાત કરી હતી, એમ કરીને પછી આદિનાથ ભગવાને ઉપદેશની શરૂઆત આ રીતે કરી હતી, એમ વાત કરી પોતે. એક કોડા કોડી સાગર પહેલાનું જ્ઞાન એમને છે. આખો નિર્જરા અધિકાર એના ઉપર લખ્યો છે. અધિકાર જ ત્યાંથી શરૂ કર્યો, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, ત્યાંથી ધડાકો કર્યો. પહેલી ગાથા એવી લખી કે માથામાં કોઈને હથોડો મારે એવું લાગે ધર્મના ક્ષેત્રમાં આવેલાને, કે ભોગ નિર્જરાનો હેતુ હોય નહીં, ભોગ પાપનો હેતુ છે, નિર્જરાનો હેતુ હોય જ નહીં. સીધી વાત તો એ છે કે ભોગ પાપનો હેતુ છે, નિર્જરાનો હેતુ છે નહીં. તો કે ના, જ્ઞાનીને એમ નથી, જ્ઞાનીને પાપ છે, જ્ઞાનીને નિર્જરા છે. એ વખતે કેવી રીતે આ એના માટે આ લાંબો અધિકાર આટલો મોટો લખ્યો છે એમણે, ને આ બધી પિષ્ટપિંજણ એના માટે ચાલે છે. પહેલી વાત જે એમણે લખી ગાથાની શરૂઆત તો ત્યાંથી કરી છે, નિર્જરાધિકાર છે ને પહેલી ગાથા જુઓ. બધું નિદ્રા નિમિત્તે છે, સમયક દૃષ્ટિને સમદિઠ્ઠી શબ્દ ત્યાં વાપર્યો છે. મુનિની વાત નથી, મુનિને તો ભોગ હોતો જ નથી, પછી વાત ક્યાં ઉભી થાય છે? મુનિને તો પ્રસંગ જ નથી, ઉદય જ નથી ભોગ ભોગનો. નાનીને છે, યત કરો તે સમ્યક દ્રષ્ટિ તત્સ્વરમ નિર્જરા નિમિત્તમ જાઓ. આ સીધો ધડાકો કર્યો છે, અધિકારનો ઉપોદઘાત જ આ રીતે કર્યો છે, પહેલી ગાથા જ આ રીતે લખી. આવું તે હોય સમજવા જેવો વિષય છે. અનંતકાળથી નહીં ઓળખાવાનું કારણ આ છે. જ્ઞાની જ્ઞાની અનંતકાળથી નહીં ઓળખાવાનું કારણ જ આ છે કે અજ્ઞાન ભાવેલા કર્મ જ્ઞાન દશામાં ઉદયમાં આવે છે. જ્ઞાન દશાથી પહેલા જેટલા પરિણામ હતા બધા અજ્ઞાન દશાના હતા, કર્મ બધા અજ્ઞાન દશામાં બંધાણા. ઉદય પણ અજ્ઞાની ને આવે, એવો જ જ્ઞાની ને આવે. કે તો છતાં પણ બહારમાં જુદી વાત છે ને અંદરમાં જુદી વાત છે. અંદરમાં આત્મા ફરી ગયો છે, આત્મા અંદરથી માહિતી પલટાઈ ગયો છે. એટલે કહ્યું કે જ્ઞાનીની વાત જ્ઞાની જાણે, જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનો નથી. એવા જાસૂસનો દ્રષ્ટાંત પછી ને, કોઈ દુશ્મનના લશ્કરમાં જાસૂસ ફેસી ગયો અને એના સૈનિકનો ડ્રેસ પહેરીને એના સૈનિક પ્રમાણે બરાબર ડિસિપ્લિન પાડે છે. શું કરે છે એ કહો? એ ઓલાનો થઈ ગયો છે કે આનો દુશ્મન છે? એ દુશ્મન છે, પણ બરાબર ક્રિયા કરે છે ને? તો કે બરાબર નો ક્રિયા કરે તો પકડાઈ જાય, મરાઈ જાય. એને બરાબર જ કરવી પડે ડિસિપ્લિનમાં. બીજો ભૂલ કરે તો હાલે, અને ભૂલ કરો તો એના પર શંકા જાય કે કેમ કોઈ અજાણ્યો માણસ આવી ગયો છે, કોણ આ, તપાસ કરવાની. હા, નજર જ ન ચડે એવી રીતે ક્રિયા કરે. એમ નાની જ્યારે પોતાને ગોપવે ત્યારે નજરે ચડે ને એવી રીતે ક્રિયા કરે. એ નાની તરીકે પ્રસિદ્ધિ મેળવે નહીં, અપ્રસિદ્ધ પણ રહે. શું તો એવી અજ્ઞાની જેવી જ બધી ક્રિયા કરે, સામાન્ય પણ જ રહીએ બધું કરે, ખબર ન પડે કોઈને. જેની નજર હોય એને ખબર પડી જાય. અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડીને ઉપરના બધા જ્ઞાની જ સમજવા, ચોથા ગુણ સ્થાન, પાંચમા ગુણ સ્થાન, છઠ્ઠા ગુણ સ્થાન, ત્રણેય જ્ઞાની ગણ, ત્રણેય ને ચોથા ગુણ સ્થાન વાળાને જ્ઞાની કહેવાય તો પાંચમા છઠ્ઠા વાળાને અજ્ઞાની કહેવાનો તો સવાલ ઉભો થતો નથી. તેમાં અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને આહાર વિહાર કરતા મુનિ એટલે છઠ્ઠા ગુણ સ્થાને એ બાહ્ય ક્રિયાકર્મ પ્રવર્તે છે. એ પૂર્વ ઉદય પ્રમાણે એમની બાહ્ય ક્રિયા મન વચન કાયાના યોગની ક્રિયા હોય છે. તો પણ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયાકર્મના કરતા નથી, જ્ઞાનના જ કરતા છે. એ વખતે પણ તે પ્રકારના મન વચન કાયાના પરિણામના એ જાણનારા રહે છે, જ્ઞાતા થઈને પરિણમે છે, કરતા થઈને પરિણમતા નથી. કરતા થઈને પરિણમતા નથી ને જ્ઞાતા રહે છે એટલે શું? કે એ ક્રિયાઓ થાય છે એને હું કરું છું એવો અનુભવ એમને થતો નથી. શું? જે કાંઈ ક્રિયા કરે છે, સમ્યક દ્રષ્ટિ સ્ત્રી હોય અને રોટલી ચોડવે, રોટલી ચોડવાનું કામ એવું છે કે એને બરાબર ટાઈમસર ફેરવવી પડે. જો ટાઈમસર ન ફેરવે તો બળી જાય. તો કે જ્ઞાન સ્વભાવમાંથી ચલાયમાન પણ ન થવું ને રોટલી પણ ફેરવવી, બે કામ એક હારે કેવી રીતે કરવા? કયો એને તો સેકન્ડોમાં ફેરવવી પડે છે. એ વખતે પણ એ સ્ત્રી જો જ્ઞાની છે તો એનું જ્ઞાન એવી રીતે કામ કરે છે કે આ રોટલી ફરે છે, હું ફેરવું છું એવાનો અનુભવ થતો નથી. વિકલ્પ છે ફેરવવાનો, તો કે વિકલ્પ જે થાય છે એ થાય છે એમ જણાય છે, પણ હું કરું છું એમ જણાતો નથી, એવો અનુભવ નથી થતો. વિકલ્પ સ્વયં થાય છે અને રોટલીને ફેરવવાની ક્રિયા પણ સ્વયં થાય છે. હું કરું છું એવો અનુભવ ત્યાં નથી, જાણું છું એવો અનુભવ છે, કરું છું એવો અનુભવ ત્યાં નથી થતો. એ પ્રકારે જ્ઞાનીનું જ્ઞાનમય પરિણમન રહે છે, જાણનાર તરીકેનું પરિણમન રહે છે, કરું છું એવો અનુભવ થાય છે એવું પરિણમન એમનામાં નથી. વિકલ્પ થયો, રાગ મંદ થયો, રાગ તીવ્ર થયો, રાગ શુભ થયો કે રાગ અશુભ થયો, થયો છે તે જણાયો, મેં કર્યો એમ જણાયો નથી. કેમ કે હું પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી જ્ઞાનમયપણે જાણનારપણે પરિણમું છું, જરા પણ હું કરું છું એવું પરિણમન મને અનુભવમાં આવતું નથી. એ સ્વયં થતું જણાય છે પણ કરું છું એવું તો અનુભવમાં આવતું નથી. એવી રીતે રહી જાય છે જ્ઞાનમય. હું તો જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાન સ્વરૂપી છું એટલે જ્ઞાનમયપણે જ પરિણમું છું. રાગાદિ રૂપે પરિણમવું મારું અશક્ય છે, વિકલ્પ રૂપે પરિણમવું મારું અશક્ય છે. હું એને કરતો નથી, કરાવતો નથી અને એનું અનુમોદન પણ હું કરતો નથી. ન કરતા ન કાર્યતા અનુમનતા નહીં, એ ત્રણેય પદ નહીં, એ ભિન્ન રહીને જાણનાર હોય છે. હા, કર્મના નિમિત્તે થાય છે, જીવના નિમિત્તે નથી થતા. એ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, જીવના નિમિત્તે નથી થતા. જ્ઞાનીને ત્યાં જુદો પડી ગયો. જે જીવ એમાં ભેળવે છે પોતાની જાતને કે આ હું કરું છું, એમાં એ પોતે ઉપાદાન છે, નિમિત્તની પણ એ પોતે ઉપાદાન છે. અહીંયા તો એ ઉપાદાને નથી અને નિમિત્તે નથી, જા વેથી છૂટ્યા છે. એ તો નહીં, આત્મા તો જ્ઞાતા ભાવે પરિણમે છે, ત્યાં જ્ઞાન ભાવે પરિણમે છે. હા, એ મનના વિકલ્પથી કરીને પોતાને અંદર કલ્પે છે, અભ્યાસ કરે છે, એમાં છે નહીં, એમાં અહીંયા નથી, પણ એ અભ્યાસ કરે છે કે આ મેં કર્યું શું, એને એવો ભ્રમ થાય છે, એટલે એને મિથ્યા જ્ઞાન કીધું. આત્મામાં થતો નથી, પણ એને એમ ક્યાં ખબર છે, એ તો જ્ઞાની કહે છે કે એના આત્મામાં નથી થતો. એ તો એમ માને છે કે મારા માથે મેં રાગ કર્યો ને, મેં ક્રોધ કર્યો ને, એમ માને છે, એને એમ લાગે છે, એ ભ્રમ છે એનો. એટલે પોતાના પોતાનામાં નથી થતો એવું એ વિસ્મરણ કરી જાય છે, અથવા એના એની એને ખબર જ નથી કે હું નથી કરતો, એ મારો આત્મા કરતો નથી એમ એને ખબર જ નથી, એમ છે. પરિણામે શું થાય છે કે એકાકાર થઈને દુઃખી થાય છે. અરે મને પીડા પીડા, મારામાં પીડા, પણ તારામાં પીડા નથી, તારા જ્ઞાનનું જ્ઞેય છે. તો જ્ઞાની સુખી થઈને જાણે છે, બાહિર નારક કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટાઘટી. એ સુખી સુખી થઈને જાણે છે અને આ દુઃખી થઈને ભોગવે છે, આટલો ઉલટો સૂટો કે છે. તો દુઃખી થવું હોય તો આમ થવું, સુખી થવું હોય તો આમ થવું જોઈએ, બસ આટલી વાત છે. પોતાને સુખી થવું હોય તો જ્ઞાન કળાને શીખે તો સુખી થાય, નહીતર તો અનાદિનો દુઃખી થઈ રહ્યો છે અને અનંત કાળ સુધી અનંત દુઃખી અનંત દુઃખ થાય એ પરિસ્થિતિ ઊભી રહી જશે. આ તો જેને જેટલું એટેચમેન્ટ, પછી એને દેહ સાથે જેટલી પકડ, દેહાત્મ બુદ્ધિ તીવ્ર હોય તો વધારે દુઃખી થાય અને મંદ હોય તો ઓછો દુઃખી થાય. પણ એમાં શું છે, એ ઓછો થાય કે વધારે થાય અજ્ઞાની ને અજ્ઞાનીમાં, પણ એને દેહ સાથે એકત્વ છે એટલે એક ન્યાયે અનંત દુઃખ છે એને, એક ન્યાયે અજ્ઞાનીને એક સૂક્ષ્મ વિકલ્પમાં, મંદ વિકલ્પમાં પણ અનંત દુઃખ છે. કેમ કે એક સમયના વિકલ્પમાં એ પકડાણો છે, પોતે ત્રિકાળ હોવા છતાં, ત્રિકાળી હોવા છતાં એક સમયના વિકલ્પમાં પકડાણો છે એમાં અનંત દુઃખ છે. જેમ કે એક માણસને આપણું શરીર છે 1.5 ફૂટ આવી રીતે કે 1.25 ફૂટની પહોળાઈ છે, હવે 1 ફૂટના પાઇપમાં કોઈને ઉતારે દે કેટલો ભીસાય? આ ગાડીમાં જગ્યા ન મળે તો કેવો ભીસાય છે? થોડોક ટાઈમ માટે પણ તો એ તો હજી એને થોડુંક દબાણ આવ્યું કે ભાઈ 1.25 ફૂટની જગ્યાએ 1 ફૂટની જગ્યા મળી એને. પણ આ તો ત્રિકાળ પહોળો છે, અનાદિ અનંત, એ એક સમયમાં પકડાય છે. કેટલું દુઃખ થાય, કેટલો ફીસાય. અનાદિ અનંત ત્રિકાળ અસ્તિત્વ ધરાવનારો પદાર્થ એક સમયના અસ્તિત્વમાં પોતાને પકડે છે, એને કેટલું ફીસાવું પડે. માટે અજ્ઞાનીના એક વિકલ્પમાં, એક અશુદ્ધ પર્યાયમાં અનંત દુઃખ છે. એને ટેવાઈ ગયો છે એટલે ખબર નથી. જેમ કોઈ માણસ દુઃખથી ટેવાઈ જાય, પીડાથી ટેવાઈ જાય તો એને પછી બહુ ન લાગે, કેમ કે સહન કરવાની શક્તિ પણ અનંતી છે. સુખ સુખ સ્વભાવ અનંતો હોવાથી અનંત દુઃખ સહન કરે તો એમને એમ રહીએ, એને કાંઈ વાંધો ન આવે. એવી સહન શક્તિ પણ અનંતી છે. અનંત અનંતકાળ એને નિગોદના દુઃખ ભોગવા છે, નરકના દુઃખ ભોગવા છે, અનંત અનંતકાળ સુધી. તો એમને એમ છે, વસ્તુ એમને એમ છે, પૂરેપૂરી નક્કો. શું કીધું અહીંયા? કે અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન, અને આહાર વિહાર કરતા મુનિઓ એ બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે તો પણ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. એ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને લીધે ખરેખર તો નિશ્ચયથી એટલે ખરેખર તો તે કોઈ ક્રિયાના કરતા નથી, અને કરતા નથી એવો અનુભવ પણ પોતે કરે છે. ખાલી કહેવા માત્ર નથી પણ એવો પરિણામમાં અનુભવ પણ પોતે કરે છે, જ્ઞાનના જ કરતા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી, શું છે હવે, અંદરમાં મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ એટલે ગુણસ્થાન અનુસાર, મિથ્યાત્વનો અભાવ ત્રણેયને લાગુ પડે છે, અને યથાસંભવ કષાયના અભાવથી એટલે ચોથા ગુણસ્થાને ચાર કષાય ગયા, પહેલી ચોકડી ગઈ છે, પાંચમા ગુણસ્થાને બીજી ચોકડી પણ બે ચોકડી ગઈ છે, અને છઠ્ઠા ગુણસ્થાને ત્રણ ચોકડી ગઈ છે. એ યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે એટલે શુદ્ધ છે, નિર્મળ છે. ઉજ્જવળ છે એટલે નિર્મળ છે. તે ઉજ્જવળતાને લીધે, ઉજ્જવળતાને તેઓ જ જ્ઞાની જ જાણે છે, એવી નિર્મળતાને જ્ઞાનીઓ જાણે છે, એ એમના અનુભવનો વિષય છે. એટલે જ્ઞાની એને જાણે છે, એ જ્ઞાનીઓ જ જાણે છે, એમ કહીને અજ્ઞાની નથી જાણતા એમ કહેવું છે. મિથ્યા દ્રષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી, કેમ કે એનો એ વિષય નથી, અજાણ્યા છે. એ પ્રકારના અનુભવથી એ અજાણ્યા છે, અથવા એ દ્રષ્ટિ એમને દ્રષ્ટિકોણ પ્રગટ્યો નથી હજી. મિથ્યા દ્રષ્ટિ તો બહિરાતમાં છે, બહારથી જ ભલું બુરું માને, બહારની ક્રિયા જોઈ અને ભલું બુરુંની કલ્પના કરે, સારું કરે છે ને ખરાબ કાર્ય કરે છે ને સારું કાર્ય કરે છે. અંતરાત્માની ગતિ બહિરાતમાં શું જાણે? એ અંતરાત્માની ગતિ બહિરાતમાં જાણતા નથી. એ રીતે 153 કળશમાં જે વાત કરી છે એ જ હવે આ જ અર્થના સમર્થન રૂપે અને આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે. આગળની ગાથાથી સમ્યક દ્રષ્ટિના 8 અંગ શરૂ કરવા છે. સમ્યક દ્રષ્ટિ છે એ 8 અંગથી 8 પ્રકારના ગુણથી વિભૂષિત છે, શોભાયમાન છે. આત્મજાગૃતિમાં આર્ટિકલ આવી ગયો છે, એના ઉપરથી જ લખાયેલો છે. ધીરેધરાધિકાર ઉપરથી જે આર્ટિકલ લખેલો છે, વિશેષ થોડી વાત એ લીધી છે કે સમ્યક દ્રષ્ટિને નિશ્ચય અંગ આવો હોય છે, એનો વ્યવહાર અંગ આવો હોય છે, અને જે મુમુક્ષુ જ્ઞાની થવાના પ્રયત્નમાં લાગેલો છે એને પણ એને અનુસરતું પરિણામ કેવું હોય છે. એ તો થોડું વધારે ખોયલું છે ત્યાં, કારણ કે એ થોડું પોતાને પ્રયોજનનું જ છે મુમુક્ષુને, એટલે કેવું હોવું જોઈએ એટલી વાત વિશેષ લીધી છે બધા 8-8. એટલે એ વિષય ખોલવો છે અહીંયા, અને જે વાત કહી એનું સમર્થન કરવું છે. જે વાત આગળ ચાલી ગઈ કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા રહે છે, અને કર્મ કરતો હોવા છતાં કર્મ કરતો નથી કર્મનો જ્ઞાતા છે એનું સમર્થન કરવું છે. અને હવે પછી એમના જે નિશંકાથી આઠ ગુણ છે, નિશંક નિકાંક્ષીથી વગેરે જે આઠ ગુણ છે, એ આઠ ગુણના વિષયનો ઉપદઘાત પણ આ શ્લોકથી કરવો છે. 156મો શ્લોક. સમ્યક દ્રષ્ટયે એવ સાહસમિદં કર્તુમ ક્ષમંતે પરમ તદ વજ્રેપિ પતતિયમિ ભય ચલત્રૈલોક્યા મુક્તાધ્વનિ સર્વામેવ નિસર્ગ નિર્ભયતયા શંકાં વિહાય સ્વયં જાનંત સમ અવબદ્ધ બોધ વપુષં બોધાચ્યવંતે નહિ. શ્લોકાર્થ. જેના ભયથી ચલાયમાન થતાં ખળભળી જતા ત્રણ લોક પોતાનો માર્ગ છોડી દે છે, એવો વજ્રપાત થવા છતાં આ સમ્યક દ્રષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે સમસ્ત શંકા છોડીને પોતે પોતાને, એટલે અર્થાત પોતાના આત્માને, કે જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય એટલે કોઈથી વધ કરી શકાય, અણી શકાય નહીં એવું છે, એવું જાણતા થતાં જ્ઞાનથી ચ્યુત થતા નથી, એટલે મોક્ષ માર્ગથી ચ્યુત થતા નથી. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ જ સમર્થ છે. એનામાંથી બહુ સરસ વાત શું નીકળે છે કે ગમે તેવી જગતમાં ઉથલ પાથલ થાય, વજ્રપાત થાય એટલે શું છે કે મોટામાં મોટો ધરતીકંપ થાય, આખો લોક ખળભળી ઉઠે અને લોકો માર્ગથી ચ્યુત થઈ જાય. માર્ગથી ચ્યુત થઈ જાય એટલે જે પોતાના દેવાદીને માનતા હોય એના માટે બીજાને પણ માનવા માંડે. સમ્યક દ્રષ્ટિ માર્ગથી ચ્યુત થતા એમ કેવું છે, ગમે તે થાય નહીં. શું કહેવાય કે દેશકાળ પલટો છે, ફલાણું આમ થઈ ગયું છે, દુકાળ પડ્યો છે, આમ છે તેમ છે, ને અત્યારે બીજા દેવો મદદ કરે છે માટે એ દેવોને અત્યારે આપણે માનો. આપણા વિતરાગ દેવ તો કાંઈ મદદ કરતા નથી, આ દેવો અત્યારે મદદ કરશે માટે એને માનો. નાની માર્ગથી ચ્યુત થતા નથી. વજ્રપાત કરીને એમ કહેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં નાની પોતાનો માર્ગ બદલતા નથી, અને માર્ગ બદલે એ જ્ઞાની નહીં એમ કહેવું છે. બહુ સરસ વાત લીધી છે. આ ઘણા પગથી ઉતરે છે ને ભાઈ, અત્યારે જરાક સમાજનું આમ છે એટલે આમ જરાક સમાજને અનુકૂળ ચાલો કે નહીં. સમાજના ઘરે નાની નાનીના માર્ગે ચાલે છે, નાની પોતાના માર્ગથી જરા પણ ચૂક થતા. શું કહે છે કે જેના ભયથી ચલાયમાન થતા ત્રણ લોક પોતાનો માર્ગ છોડી દે છે. ત્રણેય લોક એટલે ત્રણ લોકના જીવો, સ્વર્ગના દેવો, મનુષ્યો અને નીચે નરક ગતિમાં રહેલા જીવો, એ બધાએ પોતાનો માર્ગ છોડી દે ભયથી, તાવે થઈ જાય. જ્યારે પોતાને પ્રતિકૂળ અને મુશ્કેલી આવે ત્યારે તાવે થઈ જાય, પોતાનો માર્ગ છોડી દે, ટેક ન રહે એની, એને જે કાંઈ ટેક લીધી હોય એ છોડી દે, પોતાના દેવગુરુ શાસ્ત્રને છોડી દે, પોતાનો માનેલો માર્ગ છોડી દે, ઉપાય છોડી દે, બીજો ઉપાય કરી લે, એવો વજ્રપાત થવા છતાં ત્રણેય લોકના જીવો પોતાનો માર્ગ છોડી દે, એવો વજ્રપાત એટલે એવો ઉલ્કાપાત થતો હોય જગતમાં. શું આ સમ્યક દૃષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, એ સ્વભાવથી નિર્ભય છે કેમ કે પોતાનો સ્વભાવ અવ્યાબાધ છે, સ્વરૂપ અવ્યાબાધ છે એવું એમને અનુભવ વર્તે છે, ને એમાં એ નિશંક છે. એવું એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પોતાના માર્ગથી ચલિત થતા નથી, એવા દ્રઢ પરિણમનવાળા છે, બળવાન પરિણમનવાળા છે. એવા કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને કોઈ કુદેવ આવીને ચલાયમાન કરવાની પ્રવૃત્તિ કરે, ઉપસર્ગ આપે, અહીંથી ઉપાડે ને સીધો આકાશમાં લઈ જાય, વિમાનમાં લઈ જાય, બધે બોલ ફલાણો હું સાચો છું, તારા દેવ ખોટા છે, વિતરાગ દેવ ખોટા છે, ફલાણા દેવ સાચા છે, બોલ નહીં તો અહીંથી પડતો મૂકું છું તને, શું કે તો પછી માર્ગ છોડી દે કે ન છોડી દે. ના ના ભાઈ સાહેબ, તમે જેમ કહો એમ કે નહીં, બિલકુલ નહીં. તું મને પછાડી શકતો નથી અને તું મને પછાડતો મારું મરણ થઈ શકતો નથી, હું અમર તત્વ છું. ઠીક હે, ધ્રુવ છું, હું ધ્રુવ છું. તારા કહેવાથી કે તારા ભયથી કે તારા ઉપસર્ગથી કે તારા પરિસરથી અમે બીજી રીતે અમારું પરિણમન થઈ જાય એ બનવું અશક્ય ને અસંભવિત છે, કોઈ દિવસ બની શકે. માટે ગમે તેવી પરિસ્થિતિમાં પણ જ્ઞાની પોતાના માર્ગને બદલતા નથી. જ્ઞાની બધા આ રીતે જ્ઞાન મારીએ છે, જ્ઞાની માર્ગ બદલતા નથી. પણ બીજાને અનુકૂળ કરવા માટે માર્ગ બદલવો અને પ્રતિકૂળતાને આપણે એક બાજુ છોડો, પણ આ દિગંબર સંપ્રદાય છે. ઠીક હસમુખભાઈ, દિગંબર સંપ્રદાયને અનુકૂળ કરવા માટે મુનિઓને માનવા કે ન માનવા? ચાલો જો આપણે મુનિઓને માનવા માંડીએ તો બધા આપણી બાજુ આવી જાય. એ બધા આપણી બાજુ આવ્યા નથી, તું એની બાજુ યોગ્ય છું, તને ખબર નથી. શું આમાં શું છે? પ્રતિકૂળતામાં તો ઠીક છે, હાલો કે ભાઈ મજબૂત રહ્યો, પણ અનુકૂળતામાં ભાઈ આપણને અનુકૂળ થતો હોય તો આપણે માર્ગ બદલવો કે ન બદલવો? હે, ઘણા જીવો ધર્મ પામે, આપણે જો એ લોકો આપણામાં આવતા થઈ જાય તો ઘણા જીવો ધર્મ પામે. માટે આપણે થોડું બાંધછોડ કરો એ લોકો સાથે. શું તો કે એ જીવો ધર્મ પામશે કે નહીં પામે, પણ તું પેલા અધર્મને પામે છે, એનું શું? મારા ઘરમાં નુકસાન આવ્યું શું એનું શું? એને તો લાભ થવો હોય કે નહીં થવો એ તો એના નસીબની વાત છે, તે તો પહેલા નુકસાન કર્યું. એવો પ્રશ્ન એક મારા આવ્યો હતો મથુરાની શિબિરમાં, આપણા નેતા છે એ આવ્યા કે ભાઈ એ વખતે કુદરત એવું છે મુનિ આવી ચડ્યા ત્યાં મથુરામાં, એટલે પેરેલલ પછી પ્રોગ્રામ ચાલતા હતા. આપણો સ્વાધ્યાય શિબિરના કાર્યક્રમોને બધું ચાલતું હતું, મુનિના પણ પ્રવચનો થતા હતા જુદી જુદી જગ્યાએ. આપણા લોકો એનામાં જાય નહીં ને એના લોકો આપણામાં આવે નહીં. કોક એનામાંથી કુતૂહલ વૃત્તિવાળા આવે, પણ આપણા લોકોમાં તો કુતૂહલ વૃત્તિ નહીં. પછી કોક ભૂલ કરતા ન સમજતા હોય જાય જુદી વાત છે. પછી આપણે ચર્ચા કાઢી આમાં શું છે કે આપણી વાત તો સાચી છે, કે ગુરુદેવની વાત તો સાચી છે, પણ જો તમે જરાય ભળો નહીં તો આપણી વાત એના સુધી પહોંચે ને એનું શું થાય? કાંઈક એવું કરો કે એના સુધી આપણી વાત પહોંચે. એવું એટલે શું કરાય? તો કે આપણે એનામાં બેસવા માંડીએ તો એ આપણામાં બેસવા માંડે, આપણે કોમ્પ્રોમાઇઝ કરો કે શું? એનામાં આપણે બેસીએ તો એ આપણામાં બેસે, તો આપણી વાત તો એને કાને પડે? એનામાં બેસવામાં પછી એ બધા વંદન નમસ્કાર કરીને બેસે, એ બધું કરવું પડે કે એમાં શું વાંધો કે? ઠીક, થોડોક વિચાર માગે છે. પછી આપણે બહુ લાંબી ચર્ચા ન કરી, આ વિષય થોડોક વિચાર માગે છે. નિરાતે બેસીને બે ચાર કલાકનો ટાઈમ લઈને આ વિષય ચર્ચવા જેવો છે કે આમાં આપણે કેટલા ડગલા આગળ વધાય કે ન વધાય, ને વધાય તો કેટલા ડગલા આગળ વધાય. આપણી વાત પહોંચાડવા માટે આપણે પહેલા વટલાવવું પડે. એમ ગણો કે ગમે તેમ ગણો, એ તો એમ કે ને કે ભાઈ તમે અમારામાં નથી આવતા માટે અમે તમારામાં નથી આવતા, એટલે અમારે તમારી વાત સાંભળવી નથી. કે સાંભળે ને કાને પડે તો પલટો ખાઈ ને, કે એવું કંઈક કરો કે એના કાન સુધી વાત પહોંચે. શું આપણા આપણું જે સાહિત્ય છે એ હજારો ગમે લાખો ગમે પુસ્તકો બહાર પડે છે, જેને વાંચવું હોય તો એમાંથી એને કુતૂહલ વૃત્તિથી વાંચે તો આપણી વાતને સમજ પડે, કેટલીક વાત આપણી ખુલ્લી પણ છે. શું પણ સિદ્ધાંત છોડીને કે માર્ગ છોડીને કોઈ કાર્ય થાય અને એ કાર્યમાંનું ફળ સારું સારું આવે એ કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. કેમ કે પહેલાં પોતાને જ એનું ફળ અનિષ્ટ આવશે, નુકસાન તો પહેલાં પોતાને થશે, પછી બીજાને ક્યાંથી લાભ થવાનો હતો? એ થઈ શકે નહીં. એમ અહીંયા કહે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે એને ભય નથી, પ્રતિકૂળતાનો ભય નથી, અનુકૂળતા નહીં થાય એનો પણ ભય નથી. સમસ્ત શંકા છોડીને કોઈ પ્રકારને એને શંકાય પડતી નથી. શંકા થાય ત્યાં ભય થાય, પણ શંકા જ ન પડે ત્યાં ભય ક્યાંથી આવે? સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, સર્વથા નિર્ભય છે, સાતે પ્રકારના એટલે સર્વ પ્રકારના ભયથી નિર્ભય છે અને ભયનું દુઃખ એમને કદી થતું નથી એમ બતાવવું છે આ અધિકારમાં. બધું દુઃખ અનેક પ્રકારના છે. થોડું બીજી વાત ઉપર ધ્યાન ખેંચીએ કે આ સંસારમાં જીવોને દુઃખ અનેક પ્રકારના છે. એ બધા દુઃખની અંદર ભય કોમન છે, કેમ કે દુઃખનો પણ ભય છે, દુખાવાનો પણ ભય છે. સાતે પ્રકારના જે ભય છે એમાં દુઃખ સામાન્ય છે અને દુઃખમાં ભય સામાન્ય છે. તો પહેલા ભય છોડાયો છે, પહેલો ભય છૂટે છે એમ કેવું છે. અને ભય છૂટવાથી બધા પ્રકારના દુઃખો ભેટ પડી શકે છે. નાનીની ડિક્શનરીમાં ભય નામનો શબ્દ કેન્સલ થઈ ગયો એમ કેવું છે. એને ભય જ નથી થતો, ગમે એ પરિસ્થિતિ હોય ને નાની નિર્ભય છે, માટે સુખી છે જ્ઞાની. સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે સમ્યક દ્રષ્ટિનો પરિણામ સ્વભાવ એવો છે. ત્રિકાળી સ્વભાવ નહીં આયા, એના પરિણામ એનો પરિણમવાનો સ્વભાવ નિર્ભય થઈ ગયો છે. નિર્ભય પણ જ પરિણમે છે, સમસ્ત શંકા છોડીને પોતે પોતાને અર્થાત આત્માને, જેનું જ્ઞાન રૂપી શરીર અવધ્ય છે. મારા શરીરને નહીં કાપી શકે, કેમ કે મારું શરીર છે એ વધ ન કરી શકાય એવું છે. આ શરીર કપાઈ જાય તો ભલે કપાઈ જાય, મારું શરીર જ્ઞાન વપુ જ્ઞાન શરીર છે મારું. તો શું વપુષમ શબ્દ લીધો છે ને, અવધ્ય બોધ વપુષમ, વધ ન કરી શકાય એવું જ્ઞાન રૂપી શરીર છે. શું એમ જાણતા થકા જ્ઞાનથી ચ્યુત થતા નથી, એ પોતાના જ્ઞાનમય પરિણામથી ચ્યુત થતા નથી, અથવા પોતાને અવ્યાબાદ સ્વરૂપે અનુભવવાનું ચાલુ રાખે છે. બહારમાં ગમે તે પરિસ્થિતિ ઊભી થાય તો પણ પોતાના અવ્યાબાદ સ્વરૂપને અનુભવવાનું એ ચાલુ રાખે છે. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ જ સમર્થ છે. બીજા તો ચલિત થઈ જ જાય, કોઈ એમ કે પણ સમ્યક દ્રષ્ટિ જેવા બીજા પણ મનોબળવાળા કોઈ હોય શું કે શરીર કપાઈ જાય શું તો એને કાંઈ થાય નહીં, એ બધી વાત સાચી. મનોબળ છે એ મનોબળ છે ને આત્મબળ છે એ આત્મબળ છે. કોઈ વાર મનોબળ વાળા દ્રઢ દેખાય, જુઓ કેટલું મનોબળ છે, લડે છે ને લડાઈમાં માથું કપાઈ જાય ને ધડ લડે, ઠીક માથું કપાઈ જાય, માથું હેઠે પડી જાય, એમાં એનું મોઢું હશે રોવે નહીં. માથું કપાઈ ગયા પછી એ નીચે પડેલું ડોકું છે એમાં મોઢું હસતું હોય અને ધડ લડતું હોય, કેટલું મનોબળ હોય, આત્મબળ નથી એમાં. એવું મનોબળ હોય કે જેને એને દેહાધ્યાસ જ નથી, પણ આધાર શું એનો, આધાર એનો એ છે કે મારી લડવાની ફરજ છે, ભલે હું લડતા લડતા મરી જાઉં, મરણીય થઈને પણ મારે લડવું છે, બસ એટલા મનોબળમાં એમ થઈ શકે છે. જો મનોબળથી પણ એટલું થઈ શકે છે તો આત્મબળથી તો કેટલું થઈ શકે. આત્મામાં તો અનંત શક્તિ છે, આત્મબળ તો એટલું જ છે કે જેની કોઈ શક્તિનો પાર નથી, બળનો પાર નથી, એટલો આત્મા અંદરમાં બળવાન છે. અને એને કોઈ નાશ કરી શકે, એને કોઈ ઘાયલ કરી શકે, બાધા કરી શકે એટલે ઘાયલ કરી શકે, ખંડિત કરી શકે, બાળી શકે, પલાળી શકે, સૂકવી શકે, કાંઈ પણ કરી શકે નહીં, એવું પોતાનો અનુભવ કરે છે. એવા પોતાના સ્વરૂપનો જ્ઞાની અનુભવ કરે છે કે મારામાં કોઈની પહોંચ જ નથી ને, પણ મારું જે અવ્યાબાદ સ્વરૂપ છે એમાં કોઈની પહોંચ નથી. જ્ઞાન વજ્ર છે ખરેખર, બારમાં ભલે વજ્રપાત થયો હોય તો કે જળ વજ્ર છે, અને મારો આત્મા જ્ઞાન વજ્ર છે એની સામે. એ જળ વજ્ર મારે છે, જ્ઞાન વજ્રમાં એ આવી શકે, ચૈતન્ય વજ્ર છે આત્મા તો. એવું પોતાને અનુભવતો થતો જ્ઞાની અચ્યુત રહે છે, ચમંતે નહીં, ચ્યુત થતા નથી. અને એવું પરમ સાહસ એટલે ઉત્કૃષ્ટ સાહસ, પરમ એટલે એવું ઉત્કૃષ્ટ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ જ સમર્થ છે, સમ્યક દ્રષ્ટિઓ આવું સાહસ કરી શકે છે, એટલું બળ છે એમનામાં. આ છે તો તોડરમૂલજીનો તો પ્રખ્યાત દ્રષ્ટાંત છે. હાથીના પગ નીચે એમને કચડી નાખવામાં આવ્યા તો હાથી બિચારો અચકાતો હતો કે આવા નિર્દોષ માણસને, બીજો માણસ તો ધ્રુજે, આ તો કાંઈ નથી આને, આને કેવી રીતે કચડવા. ગુજરાત, તારા સ્વામીનું પાલન કર, તારા સ્વામીના હુકમનું પાલન કર. કચડી નાખ્યા એને, કચડી નાખ્યા તો શરીરને કચડી નાખ્યા, હાથમાં તો દેવલો પામી ગયો. એક સમયમાં આત્મા તો દેવલો પહોંચાય, આત્માને કોઈ કચડી શકતો નથી. આ પાટા નીચે આવી જાય છે ને, રેલના પાટા નીચે જીવ જીવાત જીવડા આવી જાય છે, શરીર થઈ જાય કાગળ જેવું પાતળું ચેપાઈને, આત્માને આત્મા અહીંયાથી બીજી ગતિમાં ચાલ્યો જાય. આત્માને કોઈ ચેપી શકતો નથી, શરીર ચેપાઈ ગયું ત્યાં આત્મા ચેપાણો કે ન ચેપાણો નહીં, એ જ વખતે આત્મા ત્યાંથી ખસી જાય છે. જેવું અહીંયા પ્રાણ છૂટે કે આત્મા ખસી જાય છે, ત્યાં આત્મા હોતો જ નથી, આત્માને ચેપાવાનો પ્રશ્ન રહેતો નથી. એવો આત્મા અવ્યાબાદ છે, એને કોઈ કાંઈ કરી શકતું નથી, એવું અનુભવન જ્ઞાન દશામાં પ્રથમ ચોથા ગુણ સ્થાને થાય છે. ત્યારથી જ્ઞાની નિર્ભય થઈ જાય છે, એને આ લોકનો ભય નથી, પરલોકનો ભય નથી, પછી કોઈ પણ પ્રકારના રોગની પીડાનો ભય નથી, અકસ્માતનો ભય નથી, ચોરીનો ભય નથી, લૂંટનો ભય નથી, એકે ભય નથી. શું કરવા નથી કે પોતાના નિશંકપણે પોતાના જ્ઞાન સ્વરૂપનો અનુભવ કરતા રહે છે. નિશંકમ સતતમ સહજ સ્વયં જ્ઞાનમ સદા વિંદતી, એમ સાથે સાત શ્લોકમાં એ છેલ્લું બદલી છે કે અનુભવ કરે છે. આ રીતે જ્ઞાનના અનુભવમાં રહેતા જ્ઞાની શરીર મારું છે ને મને કાંઈ થાય છે એનો અનુભવ કરતા નથી. હા, એવું પરાક્રમ, ધર્મનું પરાક્રમ, પુરુષાર્થનું પરાક્રમ સમ્યક દ્રષ્ટિઓ જ કરી શકે છે, એવા પુરુષાર્થનું પરાક્રમ બીજા કોઈ કરી શકતા નથી એમ કહેવું છે. સમ્યક દ્રષ્ટિ થવું એટલે શું, કે પુરુષાર્થનું કોઈ અપૂર્વ પ્રચંડ પરાક્રમ કરીને સ્વરૂપમાં સ્થિર થવું, એનું નામ સમ્યક દ્રષ્ટિ થવું એમ છે. અને જગતના કોઈ પણ સાહસ કરતા શું, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરાક્રમ ને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાહસ છે, લોકોત્તર સાહસ છે, બાકી બધા લૌકિક સાહસ છે એમ કરીને અહીંથી સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરશે આચાર્ય મહારાજ. સમ્યક દ્રષ્ટિની અહીંથી આગળ ચાલીને ઠેઠ અધિકાર પૂરો થાય છે ત્યાં સુધી પ્રશંસા કરશે, એ રીતે આગળ આઠ ગાથાઓ આવશે.